લુકની લખેલી સુવાર્તા અધ્યાય 18. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને ના હિંમત થવું નહીં તે શીખવવા સારું ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો. તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી. તે વારંવાર તેની પાસે આવતી હતી કે મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ. કેટલીક મુદત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો, પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે જો કે હું ઈશ્વરથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ કે જેથી તે વારે ઘડીએ આવીને મને તંગ કરે નહીં. પ્રભુએ કહ્યું કે એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેવો તેમની આગળ રાત દિવસ હાંક મારે છે અને જેવો વિશે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહીં આપશે? હું તમને કહું છું કે તે જલ્દી તેઓને ન્યાય આપશે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ ચડશે? કેટલાક પોતાના વિશે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ અને બીજાને તુચકારતા હતા. તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે બે માણસ પ્રાર્થના કરવા સારું ભક્તિસ્થાનમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી હતો. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું. પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા દુઃખ સાથે છાતી કૂટીને કહ્યું કે ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો. હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. તેઓ ઈસુ પાસે પોતાના બાળકો પણ લાવ્યા. એ સારું કે તે તેઓને આશીર્વાદ આપે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યા. તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને અટકાવો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહીં તે તેમાં પ્રવેશી શકશે નહીં. એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જુઠ્ઠી સાક્ષી ન પૂર, પોતાના મા બાપને માન આપ. તેણે કહ્યું કે એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું. ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે બધું વેચી નાખ અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે, પછી આવીને મારી પાછળ ચાલ. પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે જેવો ધનવાન છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે, કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરતા ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે. તે વચન સાંભળનારાઓએ કહ્યું કે તો કોણ ઉદ્ધાર પામી શકે? પણ ઈસુએ કહ્યું કે માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે. પિત્તરે કહ્યું કે જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ. ઈસુએ તેઓને કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, મા બાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે તેને આ જીવનકાળમાં અનેક ગણું તથા આવનાર જમાનામાં અનંત જીવન પ્રાપ્ત થશે જ. ઈસુએ 12 શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે, કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે અને તેમના પર તેઓ થૂંકશે, વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે. પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું નહીં અને આ વાત તેઓથી ગુપ્ત રહી અને જે કહેવામાં આવ્યું તેઓ સમજ્યા નહીં. એમ થયું કે ઈસુ યરીકો પાસે આવતા હતા ત્યારે માર્ગની બાજુએ એક અંધજન બેઠો હતો. તે ભીખ માંગતો હતો. ઘણા લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે આ શું હશે? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી પાસે થઈને જાય છે. તેણે બૂમ પાડીને કહ્યું કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો. જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે દાઉદના દીકરા, મારા પર દયા કરો. ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે હું તારા માટે શું કરું, તારી ઈચ્છા શી છે? તેણે કહ્યું કે પ્રભુ, હું દ્રષ્ટિ પામું. ઈસુએ તેને કહ્યું કે તું દ્રષ્ટિ પામ, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો. બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.